നമോ സിദ്ധാണം, നമോ ഐര്യാണം, നമോ വജ്രായാണം, നമോ ലോയ സവസാഹുണം, നമ സമയസാരായ സ്വാനോഗുരുത്യാചകാശതേ ചിത്സ്വഭാവായ ഭാവായ സർവഭാവാന്തരച്ഛിദേ വന്ദേ തു സർവസിദ്ധേ ധുവമചലമണോവമം ഗതിം പത്തേ ഓച്ഛാമി സമയ പാഹുഡ് കേവലീവണിതം. ഭരത്ക്ഷേത്രനാ സമർത്ഥാചാര്യ ભગવાન કુંદકુંદાચાર્ય દેવ દ્વારા રચિત ગ્રંથાદિરાજ સમયસારનું જે હૃદય છે એ કલશટીકાકાર પાંડેરાજમલજીએ કલશટીકાના માધ્યમથી ભાવોને સ્પષ્ટ કર્યા છે. એમાં એક જે આપણો વિષય ચાલી રહ્યો છે ગાથાઓને કલશના સાથેના કનેક્ટેડ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક સંબંધની વાત, એમાં જે સમયસાર પરમાગમમાં 172 ગાથા છે, 172 ગાથા, એની હું ટીકા જરાક વાંચું છું. ટીકા થોડું વાંચવાનું થશે આજે, સમજવાની સાથે સાથે પણ, એટલે ખાસ સ્ક્રીન પર આવે, હાથમાં મૂળ ગ્રંથ હોય તો વધારે સારું. બરાબર, જુઓ ટીકા છે જે આપણે એક વાત જોઈ હતી કે આ આત્માને જગન્ય ભાવથી દેખવો અને બીજા નંબરમાં સર્વોત્કૃષ્ટ ભાવથી દેખવો. તો ક્ષયોપશમ જ્ઞાન જે છે 12મા ગુણસ્થાન સુધી, ત્યાં સુધી આત્માનું જે જાણવું છે એ જગન્ય ભાવે છે. પણ જ્યાં સુધી જગન્ય ભાવથી આત્માનું જાણવું હોય છે ત્યાં સુધી જે યથાખ્યાત ચારિત્ર જે અવસ્થા છે એની નીચે રાગનો સદભાવ છે અને બંધન થતું જોવામાં આવે છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવની ભાવના આત્માને જગન્ય ભાવે દેખવાની ભાવના નથી હોતી. ભલે સાધક દશામાં જગન્ય ભાવે આત્માનું દેખવું હોય પણ ભાવના જગન્ય ભાવે દેખવાની નથી. આત્માને તો સર્વોત્કૃષ્ટ ભાવે જ દેખવાની ભાવના છે. અને એ ભાવ અહીંયા ટીકામાં હું જરા વાંચું છું અને એમાં જે બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક શબ્દ આવશે એને પણ આપણે થોડા સમજવા પણ છે. ખાસ પહેલા અમરચંદ્ર આચાર્ય દેવ અને પંડિતજી જયચંદજી સાહેબની શૈલીથી સમજીશું અને પછી રાજમલજી સાહેબનો આ બુદ્ધિપૂર્વકનો અર્થ, આજનો મોટાભાગનો વિષય આપણો આ છે. બરાબર, જુઓ જે ખરેખર જ્ઞાની છે તે જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ. બરાબર, જે ખરેખર જ્ઞાની છે તે, પછી જો બુદ્ધિપૂર્વક શબ્દ આવ્યો છે આ, અને બુદ્ધિપૂર્વકનો અર્થ બ્રેકેટમાં શું લખ્યો છે, ઈચ્છાપૂર્વક. સમજાય છે કે નહીં? એટલે આ જાણવામાં આવે છે ને જાણવામાં નથી આવતો એ વાત નથી. આ અત્યારે એ વાત નથી. બુદ્ધિપૂર્વક એટલે કૌંસમાં લખ્યું છે ઈચ્છાપૂર્વક, અને બીજા શબ્દોમાં કહીએ તો આ મિથ્યા દર્શન વાળો રાગ. ઈચ્છાપૂર્વક એટલે ઈચ્છા મિથ્યા દ્રષ્ટિને જ હોય છે, સમ્યક દ્રષ્ટિની ઈચ્છા નથી હોતી. સમજાય છે કે નહીં? એટલે બુદ્ધિપૂર્વક એટલે મિથ્યાત્વપૂર્વક. સમજાય છે કે નહીં? બુદ્ધિપૂર્વક એટલે ઈચ્છાપૂર્વક એટલે મિથ્યા દ્રષ્ટિ પૂર્વક, મિથ્યા શ્રદ્ધા પૂર્વક. તો જો જે ખરેખર જ્ઞાની છે તે બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ મોહ રૂપી આશ્રવ ભાવોનો તેને અભાવ હોવાથી નિરાશ્રવ જ છે. એટલે બુદ્ધિપૂર્વક રાગનો અભાવ એટલે મોહ રાગ દ્વેષ જે મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ દ્વેષ જે આપણે ભણી રહ્યા છે, મિથ્યાત્વ અને અનંતાનુબંધી જે છે એનો અભાવ છે. અને આ જે બચ્યા છે એની ભાવના નથી રાખવાની, એનું નામ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને બુદ્ધિપૂર્વકના રાગનો ત્યાગ છે. સમજાય છે કે નહીં? અને આ જે ચારિત્રના દોષવાળો છે એ અબુદ્ધિપૂર્વકનો હજુ ઊભો છે. આ જે છે ને અબુદ્ધિપૂર્વકનો, બરાબર છે ને. અને આ જે બુદ્ધિપૂર્વકનો મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ દ્વેષ છે સમ્યક દ્રષ્ટિને નીકળી ગયા છે. આટલું સમજાયું કે ના સમજાયું? હવે જુઓ શું કહેવું છે. આશ્રવ ભાવોનો તેને અભાવ હોવાથી નિરાશ્રવત છે, પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને, જ્ઞાનને એટલે ભગવાન આત્માને, જ્ઞાનને એટલે જ્ઞાયકને, જ્ઞાનને એટલે આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જો આવી સર્વોત્કૃષ્ટ ભાવ 13મું ગુણસ્થાન, સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થકો જગન્ય ભાવે જ જ્ઞાન એટલે આત્માને દેખે છે, જાણે છે અને આચરે છે, ત્યાં સુધી તેને પણ જગન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડે જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મ કલંકના વિપાકનો સદભાવ હોવાથી, અબુદ્ધિપૂર્વક કર્મ કલંકના વિપાકનો સદભાવ હોવાથી, એટલે જે ચારિત્રનો જે નબળાઈવાળો દોષ છે એના જે રાગ દ્વેષના પરિણામ થાય છે એ અબુદ્ધિપૂર્વક કર્મ કલંકના વિપાકનો સદભાવ, સમજી ગયા ને, અબુદ્ધિપૂર્વક કર્મ કલંકના વિપાકનો સદભાવ, એટલે જે ચારિત્ર મોહનો ઉદય આવ્યો છે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન અને સમ્યક દ્રષ્ટિ જીવ એમાં જે જોડાય છે, અને કાલે વાત કરી યુદ્ધના પરિણામને, ભોગના પરિણામને, ભક્તિના પરિણામને, ધંધાના પરિણામ, ઘરે લગ્નનો પ્રસંગ હોય તો સમ્યક દ્રષ્ટિ જીવને એ બધા જે ભાવ આવે છે એ અબુદ્ધિપૂર્વકનો રાગ છે, એ અબુદ્ધિપૂર્વકનો રાગ. અને એમાં સુખ બુદ્ધિ નથી ને, એનું નામ બુદ્ધિપૂર્વકનો રાગ ટળી ગયો છે. એ ભાવ આવ્યા, પાપના પરિણામ પણ આવ્યા ને પુણ્યના પરિણામ પણ આવ્યા સમ્યક દ્રષ્ટિ જીવને, પણ પાપમાં મજા નથી માનતા અને પુણ્યના સ્વભાવના પરિણામમાં ધર્મ બુદ્ધિ નથી, માટે બુદ્ધિપૂર્વકનો રાગ દ્વેષ નથી. જ્યારે મિથ્યા દ્રષ્ટિ જીવને પાપના પરિણામમાં મજા પડે છે અને શુભ ભાવ જે છે પુણ્યના પરિણામમાં ધર્મ બુદ્ધિ હોય છે, આ પરદ્રવ્ય મારા છે, હું એનો સ્વામી છું, આવા પ્રકારનું જે અજ્ઞાન જોવામાં આવે છે તે મિથ્યા દ્રષ્ટિ જીવના મોહ રાગ દ્વેષ બુદ્ધિપૂર્વક ના છે. બરાબર છે કે નહીં? જુઓ સાંભળો, માટે ત્યાં સુધી જ્ઞાન એટલે આત્માને દેખવું, જાણવું અને આચરવું, કે ઉપરનું વાંચી લો જરા, અબુદ્ધિપૂર્વક કર્મ કલંકના વિપાકનો સદભાવ હોવાથી પુદગલ કર્મનો બંધ થાય છે, સમ્યક દર્શન થયા પછી પણ ચારિત્રનો દોષ છે એટલો કર્મનો બંધ પણ થાય છે. માટે ત્યાં સુધી જ્ઞાનને એટલે આત્માને દેખવું, જાણવું અને આચરવું, કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે, જેવી અંદરમાં પૂર્ણ શક્તિ છે પૂરેપૂરી વ્યક્ત ન થાય, જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય, ત્યાં સુધી એમાં વિજ્ઞાનગણ સ્થિરતાનો અભ્યાસ કરવો અને ત્યારથી સાક્ષાત જ્ઞાની થયો થકો આત્મા સર્વથા નિરાશ્રવ જ હોય છે. અને સર્વથા નિરાશ્રવ તો જયારે કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે સર્વથા નિરાશ્રવ થાય છે. ચોથા ગુણસ્થાનમાં જે નિરાશ્રવ થયા છે એ કહે છે કે અભિપ્રાયની અપેક્ષાએ નિરાશ્રવ થયા છે. સર્વથા નિરાશ્રવ છે એ તો 13મા ગુણસ્થાનમાં થાય છે કે જે આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખે છે, જાણે છે. બરાબર, જેમ મહાવીર સ્વામીની ભગવાનની સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયું, સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયું તો બુદ્ધિપૂર્વકનો રાગ ગયો અને અબુદ્ધિપૂર્વકનો રાગ ચાલુ છે. તો ક્યાં સુધી? કે અહીંયા મહાવીર ભગવાનની પર્યાયમાં, સમજો, મહાવીર ભગવાનની પર્યાયમાં આવ્યા અને 30 વર્ષે મુનિ દીક્ષા અંગીકાર કરી, 12 વર્ષ સુધી આત્માની સાધના કરી અને 42 વર્ષે કેવળ જ્ઞાન થયું. તો જ્યારે 42 વર્ષે કેવળ જ્ઞાન થયું ને, 42 વર્ષે કેવળ, ત્યારે પેલો ચારિત્રનો દોષ ગયો ને આત્માનું સર્વોત્કૃષ્ટ ભાવે દેખવું જાણવું થયું. સિંહની પર્યાયમાંથી બાકીના ત્યાં સુધી આત્માનું જાણવું તો હતું, પણ આત્માનું જાણવું કેવું હતું? જગન્ય ભાવે આત્માનું દેખવું જાણવું હતું. અને જગન્ય ભાવે આત્માનું દેખવું જાણવું છે તો ક્ષાયુપશમ જ્ઞાન જે છે ને, તો એમાં આત્માનું સંપૂર્ણપણે જાણવું દેખવું નથી. તો જે ચારિત્રનો દોષ છે તો ચારિત્રનો દોષ સામે કર્મનો બંધ પણ જોવામાં આવતો હતો. આ વસ્તુ સમજાય છે કે નહીં? એટલે અહીંયા આ ભાવ વાપર્યો, અહીંયા આખી શૈલી આ લીધી છે, બરાબર. હવે સાંભળજો, ભાવાર્થ થોડું વાંચતો જઈશ અને પછી આપણે મારે રોકાવું છે ત્યાં રોકાઈશ પણ કરો, પણ બે ત્રણ વાર શબ્દો તમને કાને પડશે ને. અને ખરી વસ્તુ એ છે, ગુરુદેવશ્રી હંમેશા કહે છે કે ઘરેથી વાંચીને આવવું જોઈએ જે વિષય ચાલવાનો હોય, અને સ્વાધ્યાય પૂરો થયા પછી ઘરે જઈને અમારા ત્યાં તો હું ઘરે જઈને બોલતો જ નથી, સ્વાધ્યાય પૂરો થયા પછી અહીંયા બેસીને જ આગળ ચાલવાનું છે વાંચવાનું. ઘરે જઈને શું કામ? સ્વાધ્યાય પૂરો થયા પછી અહીંયા બેસીને જ વાંચો કે આજે ચાલ્યું ને આવતીકાલે શું ચાલવાનું છે, કેમ કે અહીંયાથી બહાર ગયા પછી આ શું ચાલ્યું એ ભૂલી જવાની સંભાવના વધારે છે. સમજાય છે કે નહીં? હા. અને ઘરે જઈને વાંચીશ કે શું ચાલ્યું હતું, પછી જોઉં છું જરાક પેલું કામ જરા પતાવી દઉં, એટલો ઢીલો પડી જશે. માટે અહીંયા વધારેમાં વધારે ટાઈમ આવા જગ્યાએ જાય ને, આવા આયતનમાંનું નામ છે ધર્માયતન, અને ઘર વગેરેના આયતનનું નામ છે ભોગના આયતન છે. સમજાય છે કે નહીં? ધર્મના આયતનમાં પણ ઉપયોગ મુશ્કેલીથી સાવધાન રહે છે, તો ભોગના આયતનમાં તો ઉપયોગને સાવધાન રાખવા માટે કેટલી જીવને મહેનત પડશે ત્યાં આગળ, છે કે નહીં? જુઓ, ભાવાર્થ જ્ઞાનીને બુદ્ધિપૂર્વક એટલે અજ્ઞાનમય રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાશ્રવત છે, પરંતુ જ્યાં સુધી ક્ષાયોપશમી જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાન કહેતા આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી જાણી અને આચરી શકતો નથી. જગન્ય ભાવે દેખી જાણી અને આચરી શકે છે, તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મ કલંકનો વિપાક, અર્થાત બ્રેકેટમાં લખીજો હવે, અબુદ્ધિપૂર્વક કર્મ કલંકનો વિપાક અર્થાત ચારિત્ર મોહ સંબંધી રાગદ્વેષ વિદ્યમાન છે. આ જ્ઞાનમાં જણાય ના જણાય અત્યારે વાત ચાલતી નથી. સમજાય છે કે નહીં? સમ્યક દર્શન થયું એટલે બુદ્ધિપૂર્વકના રાગદ્વેષ ગયા. ચારિત્ર મોહનો દોષ છે એનું નામ છે અબુદ્ધિપૂર્વકના. એમ જો અર્થાત ચારિત્ર મોહ સંબંધી રાગદ્વેષ વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી જ્ઞાનનું એટલે આત્માનું જ નિરંતર ધ્યાન કરવું, આત્માને જ દેખવું, આત્માને જ જાણવું અને આત્મામાં જ આચરણ કરવું, આ જ માર્ગે દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન વધતું જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, અને એમ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો, આમ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એ સિવાય બીજો કોઈ કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો માર્ગ છે નહીં. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દમાં આજે માનો કાલે માનો ચાહે અનંત કાળ બાદ માનો, પણ એ કહે છે છૂટવાનો માર્ગ તો આ એક જ છે, બાકી જેટલા પણ માર્ગ જે છે સંસારમાં રખડવાના માર્ગ છે. ભાઈ એ કહે છે, જુઓ, કેવળ જ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત જ્ઞાની છે અને સર્વ પ્રકારથી નિરાશ્રવ છે. કહે છે જો જ્યાં સુધી ક્ષાયોપશમી જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક અર્થાત ચારિત્ર મોહનો રાગ હોવા છતાં બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાશ્રવપણું કહ્યું, અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતા અને કેવળ જ્ઞાન પ્રગટતા સર્વથા નિરાશ્રવપણું કહ્યું. આ વિવક્ષાનું વિચિત્રપણું છે, અપેક્ષાથી સમજતા બધા જ કથનો સાચા છે. સમજાય? અપેક્ષા સમજવી પડે કે ઘડીમાં તમે નિરાશ્રવ કહો છો ને ઘડીમાં આશ્રવવાળા કહો છો, અપેક્ષા સમજવાની જે આપણા બધા વિષયો આગળ પાછળ જ છે બધા, સમજો જરાક એની સાથે જરાક સમજીએ છીએ અને બધું એનું સમન્વય કરવાનો આપણો થોડો પ્રયત્ન કરીએ છીએ. એ જે વાત ચાલી ત્રણ બોલ આવ્યા અને એની સાથે આપણે ગોઠવીએ પણ છે કે મિથ્યાદ્રષ્ટિ જીવ છે એને કર્મ સત્તામાં પણ છે, કર્મ જડ કર્મ સત્તામાં પણ છે, એનો ઉદય પણ છે અને એની સામગ્રી પણ જોવામાં આવે છે, ભોગ સામગ્રી. આ ત્રણ વસ્તુ સમજજો, સત્તામાં છે જડ કર્મ સત્તા, આઘાતી કર્મની મુખ્યતા સમજો હમણાં, આઘાતી કર્મની ભોગ સામગ્રી બતાવી છે ને સૌમીનભાઈ, ખાસ સમજો કેમ કે પ્રશ્ન એ આવ્યો છે, એમ બધું ખોલાવતો નથી નાટક સમયસાનામાં જ, કે અમને આ સમય દ્રષ્ટિની મિથ્યા દ્રષ્ટિમાં અમને તો કેવી બે સરખા લાગે છે. આ એ ભોગ વિલાસમાં પડે છે, મિથ્યા દ્રષ્ટિએ ભોગ વિલાસમાં પડ્યો છે. મિથ્યા દ્રષ્ટિએ લગ્ન કરે, સમ્યક દ્રષ્ટિએ લગ્ન કરે, સમજાય છે કે નહીં? મિથ્યા દ્રષ્ટિ પણ સુટેડ બુટેડ રહે, સમ્યક દ્રષ્ટિ પણ સુટેડ બુટેડ રહે, ખ્યાલ આવે છે કે નહીં? હવે અમારે આમાં નિર્ણય કેવી રીતે કરવો કે આમાં સમ્યક દ્રષ્ટિ કોણ ને મિથ્યા દ્રષ્ટિ કોણ, આ પ્રશ્ન આવે છે એની અંદર. અરે ઇવન ત્યાં સુધી જોવામાં આવે કે મિથ્યા દ્રષ્ટિ કરતા સમ્યક દ્રષ્ટિ એવી રીતે વધારે કહેવાય ને, ચક્રવર્તી નો રહેવાની સ્ટાઇલ જ એવી હોય, સમજાય છે કે નહીં? તો ઊંચા પ્રકારના ભોગ સામગ્રી હોય, એના રસોઈયા પણ અલગ હોય, 365 દિવસ હોય તો એટલા, અને એને ઉત્તમ પ્રકારના ભોજન હોય છે, સમજાય છે કે નહીં? અને મિથ્યા દ્રષ્ટિ બ્રહ્મચર્યથી રહેતો હોય, ખ્યાલ આવે છે કે નહીં? એક ટાઈમ ભોજન કરતો, એક ઉપવાસ, એક એકાસન, ઉપવાસ એકાસન. અને તમે કહો આ સમ્યક દ્રષ્ટિ, આ જ્ઞાની મોક્ષ માર્ગી ભગવાનનો લઘુનંદન પ્રશ્ન કર્યા છે. આ બે કલશ આપણે ચાલ્યા કે અમને બધું અટપટું લાગે, ચિન મુહૂર્ત ધારી કે મોહે રીતિ લગત હે હટા, અમને કઈ ઘેડ બેસતી નથી, આ શું છે દેખાય છે તો બંને સરખું. તો કે વાત એવી છે કે તમે નોનસ્ટિક શબ્દ સાંભળ્યો છે, સાંભળ્યો છે નોનસ્ટિક શબ્દ? નોનસ્ટિક નો મતલબ શું થાય સમીરભાઈ? આ તમારી હવે આ જે માથું ઓળવાના કાંસકા હોય છે, પણ નોનસ્ટિક જોઈએ કે ના જોઈએ? તેલ પણ કેવું જોઈએ? તેલ પણ નોન, તેલ તેલ લગાડવું તો છે, પણ પેલું તેલમાં પેલા જૂના જમાનામાં પેલું તેલ લગાડતા ને માથું એકદમ ચીપકી જાય બધું, એવું નહીં. તેલ કેવું હોવું જોઈએ? આમ લાગેલું હોવું જોઈએ, પણ ના લાગેલું હોવું જોઈએ, નોન સ્ટીક, સમજાય છે કે નહીં? તમે આ ઢોસા વગેરે બધું બનાવો ને, પુડલા વગેરે બનાવો, તો પેલી કઢાઈ કેવી હોય છે, એનું શું નામ કહેવાય છે? નોન સ્ટીક હોય છે કઢાઈ, નોન સ્ટીક. અચ્છા, પેલી સાદી કઢાઈ ઉપર એક ખીરું વગેરે પાથરો તો શું થાય? સાદી જે તવી હોય એના પર કરો તો શું થાય? હા, એ ચોટી જાય ને. હા, એ તવી કઢાઈ, એ તવી જે છે શું થશે? એ તવી બગડી જશે બધું, પછી આમાં બધું ઉખાડવું પડશે ને એને ત્યાં ગાડી. અને આ જે નોનસ્ટિક જે તવી હોય એની ઉપર જે ખીરું પાથરવામાં આવે, સમજો, નોનસ્ટિક તવી છે એને પણ ખીરું, ભોગ સામગ્રી તમારે સમજવાની, સમજાય છે ને? બંનેને ભોગ સામગ્રી મળી, દ્રષ્ટાંત તો કેવી રીતે સમજાવું ત્યારે તમને? હા, પેલી જૂના જમાનામાં જે તવી હતી ને, ઢોસા વગેરે કે જે કઈ બધું પુડલા વગેરે, તો એ કહે, તો કે છે એને પણ ખીરું મળ્યું, અને આ નોનસ્ટિક વાળી જે કઢાઈ છે, શું કહો છો તમે એને, તો એને પણ ખીરું મળ્યું, તો બંનેને એ જ સામગ્રી મળી, પણ એકને શું થાય છે? ચોંટી જાય છે, અને એકને નથી ચોંટતું, સમજી ગયા કે નહીં? સમજી ગયા? એક જે છે એ સાધન હતું, જે તવી હતી એ બગડી ગઈ, ચોંટી ગયું બધું, અને એક કહે કે કશું થયું નહીં, એમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જીવો છે, નોનસ્ટિક છે, સમજી ગયા કે નહીં? નોનસ્ટિક છે, જેમ પેલા બંનેને ખીરુનો સમાગમ થયો, પણ એકમાં જે છે સાધન બગડી ગયું છે, અને એકને કશું ના થયું, એમ સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિ બંનેને ભોગ સામગ્રી સરખી જ મળી છે, બંનેને ભોગ સામગ્રી, બંને સમય એક જ ડાઇનિંગ ટેબલ પર જમવા માટે બેઠા છે, બંને ભાઈ છે, સમજો, જમવા માટે બેઠા છીએ સાથે, અને બંને એ સમાન જ ભોજન છે, દાળ ભાત રોટલી શાક બધું સરખું જ ભોજન કરે છે. બોલો હવે એમાં એક સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ હવે કેવી રીતે પૂછવા? આમ ડોક્ટર થર્મોમીટર ધબકારા માપે, આમાં મૂકી મૂકીને ધબકારા માપે, વધારે છે ઓછા છે, એવી રીતે સમ્યક દ્રષ્ટિના માપ નીકળશે? નહીં નીકળે ને. હા, આખી વાત જે છે અંદરમાં અભિપ્રાયના લેવલે અંદરમાં જે સુધારો થયો છે ને, હા, એ મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો રાગ નીકળી, બહારમાં દેખાય અલગ, જે કહે છે હાથીના દાંત બતાવવાના જુદા હોય છે ને ચાવવાના જુદા હોય છે, અંદરમાં છૂટો પડી જાય છે. જેમ નાળિયેરમાં પેલો ગોળો નથી હોતો, પેલો ગડગડિયું નાળિયેર, કે આમ છૂટો પડી જાય, ખખડે, હા, છૂટો પડી જાય, એમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પોતાનો ચૈતન્ય ગોળો અંદરમાં છૂટો પડી ગયો છે. અને આ તો નબળાઈ છે, જે વારંવાર આવે છે ને, ચારિત્રનો દોષ છે ને, નબળાઈ છે, વીકનેસ છે. એટલે હમણાં તમને ડાઇનિંગ ટેબલ પર, કાલે ગુરુદેવજીના પ્રવચનમાં હતું ને, સોનાના સિંહાસન પર, હા, અને એ કહે છે કે ચાંદીની થાળીઓ હોય ને એ બધાની અંદર હમણાં બેઠેલા દેખાય, હમણાં ઘડીકમાં જોશો તો જંગલની અંદર આ પ્રમાણે મુનિરાજ આવી રીતે આહાર લેતા જોવામાં આવશે, અને હમણાં થોડાક સમય પછી શરીર વગરની અશરીરી દશા જોવા મળશે. એટલે તમે સમ્યક દ્રષ્ટિ જીવને બહારના પલાખાથી માપ કાઢવા જશો ને તો માપ નહીં નીકળે ભાઈ. એટલે અહીંયા જે ભાવ પડ્યો છે ને, બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક, બરાબર? જો સાંભળજો, એમાં એને કળશ લખ્યું છે, કળશ વાંચ્યું છે શ્લોક, સંકેતજી શ્લોક નિકાલના ઉપર છે 116 વાલા, આવી ગયું જેવું સાથે બોલીશું, જેવું ફાવે એવું બોલવાનું આપણે, બરાબર.
સન્યાસ્યન નિજ બુદ્ધિ પૂર્વ મનિષમ રાગમ સમાગ્રમ સ્વયં વારમ વારમ બુદ્ધિ પૂર્વમપિતમ જેતું સ્વશક્તિ સ્પૃશન ઉચ્છિંદન પરવૃત્તિમેવ સકલાં જ્ઞાનસ્ય પૂર્ણો ભવાં આત્મા નિત્ય નિરાશ્રવો ભવતિ હી જ્ઞાની યદા સ્યાત તદા.
નીચે અર્થ બહુ સરસ છે, શ્લોક બહુ સરસ શ્લોક છે, સાંભળજો જરાક. આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે પોતે નિજ બુદ્ધિ નિજબુદ્ધિપૂર્વમ સમગ્રમ રાગમ, પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને નિરંતર છોડતો થકો અર્થાત નહીં કરતો થકો. જો તો ખરા, આ સમ્યક દ્રષ્ટિ થયો એટલે બુદ્ધિપૂર્વકના રાગ ઉપર તો મીંડું વાળી દીધું, સમજાય છે ને. બુદ્ધિપૂર્વકનો રાગ જીરો જીરો થઈ ગયો. હવે કયો રાગ બચ્યો છે? અબુદ્ધિપૂર્વકનો રાગ. ધ્યાનથી સાંભળજો, બુદ્ધિપૂર્વકના રાગ ઉપર એમને વિજય મેળવ્યો એટલે મિથ્યાત્વ અને અનંતતાનું બંધી રાગ દેશ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. હવે મારો તમને પ્રશ્ન છે કે બુદ્ધિપૂર્વકનો જે રાગ કહેવાય, મિથ્યાત્વ અને અનંતતાનું બંધીના રાગ દેશનો વિજય, એના ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો કોના આશ્રય વિજય પ્રાપ્ત કર્યો? કોના આશ્રય? કે અંદરમાં બળવાન વસ્તુનું બળ આવ્યું, પોતાના પરમેશ્વરના આશ્રય, પોતાના ભગવાન આત્માના આશ્રય, નિષ્કલંક નિરંજન પોતાના નિજ કારણ પરમાત્માના આશ્રયે એમને મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ દ્વેષને ભગાડી દીધા. હવે બાકી રહ્યો છે અબુદ્ધિપૂર્વકનો રાગ, ચારિત્રના દોષવાળો નબળાઈવાળો રાગ. હવે પ્રશ્ન છે, આપણે જવાબ પછી વાંચીએ છીએ આશીષભાઈ, જવાબ પછી વાંચીએ છીએ. હવે અબુદ્ધિપૂર્વકના રાગને જીતવા માટે કોના શરણમાં જવાનું? સમજીએ ને વાત આપણે. હા, આ તો આવી બધી તમે આપણું યંગસ્ટર આવી છે ને તમારે અક્ષયભાઈ, આ બધા ગાથાઓના એક એક નાટક કરાવવાના, નાટકના માધ્યમથી ગાથાઓ અંદરમાં ઘુસાડો બધાને, સમજાય છે કે નહીં? એના હૃદયમાં પ્રવેશ કરાવો ગાથાના માધ્યમથી. તો હવે સમજો, બુદ્ધિપૂર્વકના રાગને જીતવા માટે તો અંદરમાં આત્માનું શરણ લીધું, તો હવે ચારિત્રના દોષના રાગને જીતવા માટે શેનો આશ્રય લેવાનો? કોનો આશ્રય લેવાનો? કે બસ અહીં બતાવે ને, સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય. આ જ એક જેના આશ્રયે બુદ્ધિપૂર્વકના રાગને જીત્યો ને, અબુદ્ધિપૂર્વકના રાગના જીતવાનું સાધન પણ આ એક ભગવાન આત્મા જ છે, બીજું કોઈ સાધન નથી. બસ માત્ર ફરક એટલો છે કે અંદરમાં હવે એની અંદર સ્થિરતા વધારવાની છે, અંદરમાં વધારે જામવાનું છે. વારી ઘડી જે પેલો ઉપયોગ બહાર જતો હતો ને, હવે વાત છે શ્રદ્ધાનું કામ તો ચોખ્ખું થઈ ગયું, શ્રદ્ધાનું કામ ચોખ્ખું થઈ ગયું. હવે જે વાત છે ઉપયોગની વાત છે, ઉપયોગ અંદર સ્થિર રહેતો નથી. આ ચારિત્રના દોષની અંદર જીતવા માટે સાંભળજો, ચારિત્રના દોષને જીતવા માટે આખી જે એક્સરસાઇઝ છે ઉપયોગની છે, એ ઉપયોગને અંદર સ્થિર કરવાનો છે. જ્યાં સુધી ઉપયોગ બહાર જશે ત્યાં સુધી અંદરમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. એટલે વારંવાર મુનિરાજ ઉપયોગને અંદરમાં થંભાવવાનો પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે. અને પૂજ્ય બહેનશ્રીના શબ્દોમાં કહે ને, પુરુષાર્થ કરવાની કળ જ્ઞાની પુરુષો પાસે આવી ગઈ છે, કળ જ્ઞાની પુરુષો પાસે આવી ગઈ છે. એક દ્રષ્ટાંત કદાચ અહીંયા આપ્યું કે નથી ખ્યાલ મને નથી, હવે તો અહીંયા તો મુંબઈની તો વાત જ અલગ છે, પણ આપણે જયારે નાના ગામમાં રહેતા હતા ને, અને આપણા ગામમાંથી રેગ્યુલર ઉપરથી પ્લેન વગેરે વિમાન ન જતા, અને કોઈ વખતે આપણા આમ વિમાનનો અવાજ આવે ને, તો ઘરમાંથી બધા મોટા કુટુંબ હતા એ વખતે, તો ઘરની બધા બહાર આવી જાય ને ઉપર જોવે ક્યાં વિમાનનો અવાજ ક્યાં દેખાય છે, ક્યાં દેખાય છે, અને એકદમ થોડું આમ આમ જોવે ને પછી આમ, તો બધાને ભાઈ બહેનો એને બધું આ જાય આ જાય આ જાય વિમાન. મારું કેવું સમજજો, તો પેલા શોધતા તકલીફ પડી અને પછી દેખાયું ને કે એકદમ નાનું દેખાય, બહુ ઊંચે હોય ને ઉપર, તો આવડું દેખાય, તો હા આ જાય છે આ જોયું ને. પછી મારું કે છે, ફરી વખત આમ નીચે જોઈને વિમાનને જોવું હોય તો તકલીફ પડશે ના? આપણને એક આઈડિયા આવી ગયો કે આ લોકેશન છે, આ જગ્યા છે, તો પછી ફરીથી તરત ત્યાં આગળ આપણે શોધી કાઢીશું. એમ પ્રથમ વખત સવિકલ્પ થી નિર્વિકલ્પ થઈને પક્ષાતી ક્રાંત થયું, આત્માની અનુભૂતિ થઈ. માર્ગણા, માર્ગણા એટલે શોધો, આત્માને શોધો. આ નિશ્ચય માર્ગણા, પેલી 14 માર્ગણા વ્યવહાર. કેમ કે 14 માર્ગણામાં તો ભગવાન આત્મા છે જ નહીં, સમયસરની ગાથાઓ સમજાય છે કે નહીં? તો વ્યવહાર જીવશે 14 માર્ગણામાં તો. અને આ કહે છે કે અંદરમાં પર્યાય જઈને બારણા ખખડાવ્યા અને જ્ઞાયક સ્વભાવની અનુભૂતિ કરીને માર્ગણામાં આત્માને શોધી કાઢ્યો. જે પૂજ્ય બહેનશ્રીના શબ્દનો બોલ, પુરુષાર્થ કરવાની કળ સૂજે. જે પેલું વિમાનને જોઈને કળ ખ્યાલમાં આવી ગયું, જ્ઞાનમાં પકડાઈ ગયું આ જગ્યા, એમ જ્ઞાનીને ભગવાન આત્મા ક્યાં છે જ્ઞાનમાં પકડમાં આવી ગયો, આ જગ્યા પર છે, આ જગ્યા. અને વારંવાર શું કરે છે ત્યાં, વારંવાર હવે ઉપયોગ ત્યાં જામે છે. એ મારે શબ્દ બતાવો છે, બહુ સરસ શબ્દ લખ્યો, સાંભળજો. અબુદ્ધિપૂર્વકના રાગને જીતવા માટે જ્ઞાની પુરુષ શું કરે છે? એકાસન કરે છે, ઉપવાસ કરે છે, યાત્રા કરે છે, વિધાન ભણાવે છે. અબુદ્ધિપૂર્વકના રાગને જીતવા માટે શું કરે છે તો સાંભળો, બહુ સરસ લખ્યું છે. જો ત્રીજી લીટી છે, વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે તેને પણ જીતવાને, પછી શું લખ્યું છે બોલો જો સમીરભાઈ, શું લખ્યું છે? વારંવાર, અરે આ શબ્દ તો જુઓ, વારંવાર. પછી બ્રેકેટમાં લખ્યું છે, બોલો બ્રેકેટમાં લખ્યું છે, સ્વશક્તિમ સ્પૃશન, સ્વશક્તિમ સ્પૃશન. સ્વશક્તિમ એટલે પોતાની નિજ શક્તિ, સ્પૃશન એટલે સ્પર્શ કરે છે. કોણ કોણ સ્પર્શ, કોણ સ્પર્શ કરે છે? આ જે પર્યાય જે બહાર જતી હતી ને, એ કહે છે કે વારંવાર અબુદ્ધિપૂર્વકના રાગને જીતવા માટે, ચારિત્રના દોષને જીતવા માટે, પંચમહાવ્રત 28 મૂળ ગુણ પાડવાનો જે શુભ વિકલ્પ આવે એ વિકલ્પને જીતવા માટે, સમયસર લખવાનો ભાવ આવ્યો એ વિકલ્પને જીતવા માટે, સમજાય છે કે નહીં? હા, એ કહે છે શુભ વિકલ્પને જીતવા માટે જ્ઞાની ધર્માત્મા પુરુષ વારંવાર સ્વશક્તિને સ્પર્શ કરે છે. બહુ સરસ લખ્યું છે, વારંવાર સ્વશક્તિ સ્પૃશન. શું લખ્યું છે જો તો ખરે, વારંવાર સ્વશક્તિને શું કરે છે? સ્પર્શતો થકો, સ્પર્શતો થકો. હા, હવે આ તો ઘણી બધી વાતો સમજાવી શકાય. આપણે રાત્રે તો ઘરે હતા, પણ સવારે અહીંયા આવ્યા ને, તો જેમ કહેવાય ને, પેલો નોળિયો અને સર્પ બે લડતા હોય ને ભાઈ, નોળિયો અને સર્પ લડતા હોય, તો એ નોળિયો હોય ને લગભગ એવી જગ્યા શોધે કે બાજુમાં નોરવેલ હોય, નોરવેલ હોય ને એવી જગ્યા સાપ સાથે લડે. નોરવેલ એટલે એક સંજીવની આવે છે, તો સાપ સાથે નોળિયો લડે ને, અને નોળિયો થોડો થાકી જાય ને એટલે પાછો નોરવેલ પાસે જાય, અને નોરવેલ પાસે જઈને જડીબુટ્ટી સૂંઘે એટલે પાછો તાકાત લઈને આવે ને પાછો સાપ સાથે લડે, પાછો સાપ સાથે લડે, અને એમ કરતા કરતા છેલ્લે સાપનું મરણ થાય. સમજાય છે કે નહીં? ઝેરીલો સાપ છે એનું મરણ થઈ જાય, આ નોળિયો વિજયને પ્રાપ્ત થાય. કેમ કે વારંવાર શું કરે છે? નોરવેલને સૂંઘે છે, સમજાય છે ને? એમ અત્યારે આપણે આ નોરવેલને સૂંઘી રહ્યા છે ચૈતન્યની, મારે તો એ બતાવવું છે, સમજાય છે કે નહીં? હા હા, કેમ કે ઘરે હતા ને તો પેલા સાપોલિયા કરડતા હતા, જે પેલો સાપ અને નોળિયો હોય ને, તો ઘરે તો જે સાપોલિયા કરડતા હતા એનું ઝેર ચડેલું હતું. અને આ જીન મંદિર જનાલય જે છે ને, એ કહે છે ચૈતન્ય ને નોરવેલની સૂંઘવાનું આ સ્થાન છે. એટલા માટે આત્માર્થી પુરુષો છે આવા સ્થાન પર આવે છે, સમજાય છે કે નહીં? આ એક વ્યવહારની વાત કરી, અને એમાં પરમાત્મા આત્માનો અનુભવ થાય તો અસલી ચૈતન્ય નોરવેલ તો આ છે. એટલે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પુરુષ જે છે ને, વારંવાર સ્વશક્તિ સ્પૃશન, સમજાય છે કે નહીં? અંદરમાં વારંવાર પોતાના ઉપયોગને લઈ જાય છે, અને લઈ જાય છે તો ધીરે ધીરે જેમ જેમ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતા જાય છે, એમ એમ આસ્ત્રભૂથી નિવૃત્ત થાય છે. અને એક સમય એવો આવે છે કે સર્વોત્કૃષ્ટ ભાવે ભગવાન આત્માનું દેખવું જાણવું થઈ જાય છે. શું શ્લોક લખ્યા છે આ ગુરુદેવ છે, રે ગુણવંતા જ્ઞાની અમૃતચંદ્ર આચાર્યદેવ પંચમ કાળમાં અમૃત રે લાવ્યા છે. આ છે અંદર સ્વપ્નામાં, સ્વપ્નામાં ને કહેવાય ને, હાલતા ચાલતા અંદરમાં આમને ધૂન લાગે, સ્વશક્તિમ સ્પૃશન, સ્વશક્તિમ સ્પૃશન, સ્વશક્તિમ સ્પૃશન. તો સ્વશક્તિમ સ્પૃશન કહેતા જીવત્વ ચિતિ દશી શક્તિ બધો આખો દરબાર દેખાય આપણો અંદરમાં, એને સ્પર્શું, એને સ્પર્શું. તો એને સ્પર્શવા વાળી પર્યાય, અને જેને સ્પર્શવા વાળો છે મારો ભગવાન આત્મા, તો પછી દુનિયામાં ક્યાં શું થાય છે એ વિચારવાનું નીકળી ગયું ને. અને તું શુભભાવની વાત કરે, શુભભાવ તો અંદરમાં આવા સ્વરૂપનું ચિંતન કરે છે, એમાં શુભભાવ પણ ઊંચી જાતિનો બંધાય છે કે જેની અંદર પોતાનો વિતરાગ સ્વભાવ ગુંટાય છે. શુભનું મહિમા નથી, ભગવાન આત્માના મહિમા વાળો શુભભાવ છે. તો મહિમા ભગવાન આત્માનો, શુભભાવનો નથી. અને ભગવાન આત્માનો વિતરાગી તત્વનો મહિમા છે ને, મહિમા વાળો ભાવ શુભભાવ છે, સમજજો. મહિમા વાળો ભાવ શુભભાવ છે, પણ એ શુભ ભાવના મહિમામાં ભગવાન આત્માની વિતરાગી તત્વનું બહુ માન છે અને એ ભાવનાના બળમાં પેલો શુભ ભાવ ઓગળતો જાય છે અને પર્યાયની અંદર નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. આખી પદ્ધતિ આવી છે ભાઈ. જુઓ એટલે કહે છે, જુઓ બહુ સરસ લખ્યું છે આમ, વારંવાર સ્વશક્તિને સ્પર્શતો થકો અને એ રીતે સમસ્ત પરવૃત્તિને, સમસ્ત પરવૃત્તિ એટલે શ્રદ્ધાનો દોષ ને ચારિત્ર દોષ, એ સમસ્ત બેને પરવૃત્તિને પરપરિણતિને ઉખેડતો જ્ઞાનના પૂર્ણ ભાવરૂપ થતો થકો ખરેખર પછી સદા નિરાશ્રવ થઈ ગયો, સંપૂર્ણ નિરાશ્રવ. ભાવાર્થ વાંચું સાંભળજો. જ્ઞાનીએ સમસ્ત રાગને હે જાણ્યો છે, તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે, તેને આશ્રવ ભાવની ભાવનાનો અભિપ્રાય નથી, તેથી તે સદા નિરાશ્રવ જ હોય છે. હવે સાંભળજો, આ પરવૃત્તિ એટલે પરપરિણતિ બે પ્રકારની છે, એક અશ્રદ્ધારૂપ અને એક અસ્થિરતારૂપ. મિથ્યા દ્રષ્ટિ જીવને આ બંને છે, એક તો શ્રદ્ધા પણ અશ્રદ્ધા છે અને અસ્થિરતા તો એના માટે લગાવવાની કઈ જરૂર નથી, ચારિત્ર જ મિથ્યા છે. બરાબર છે કે નહીં? સાંભળજો, જ્ઞાનીએ એટલે સમ્યક દ્રષ્ટિએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિને છોડી છે, કેમ કે સમ્યક દર્શન પ્રગટ થયું ને, અશ્રદ્ધા એટલે મિથ્યા શ્રદ્ધા ગઈ છે, અને અસ્થિરતારૂપ પરવૃત્તિને જીતવા માટે તે પછી લખી છે, બોલો જોરથી, નિજ શક્તિને પછી લખ્યું છે, વારંવાર સ્પર્શે છે. તમારી નોટમાં લખવાનું ને અંદરમાં રોજ આ માળા ફેરવાય, નિજ શક્તિને વારંવાર સ્પર્શે છે. બરફને તમે જેટલો સાઈમ હાથમાં રાખશો એટલો હાથ કેવો રહેશે તમારો? ઠંડો રહેશે ને. એમ શું આ પર્યાય જ્યાં સુધી અંદરમાં જામેલી છે ને, આનંદનો ભોગવટો જ જોવામાં આવશે. બહારમાં ભલે કોઈ ઉપસર્ગ આવીને શરીરને સળગાવી નાખે ને, શરીરને સળગાવે છે ને, મને આત્મામાં આનંદ આવે છે, મારા આત્માને ક્યાં સળગાવશે? એ ઉપસર્ગ કરવા વાળું મારા આત્માને સળગાવશે? હા, એમાં ફાયર કરશે? નહીં કરી શકે ને. એને આત્મા ક્યાં દેખાય છે? અને દેખાય તો એ શું કરી શકશે? અમે તો અમારા આત્મામાં જામેલા છે, આનંદનો ભોગવટો કરે છે. આ ન્યાય છે, આ સ્વશક્તિને સ્પર્શ કરે છે. જો તો ખરા, ઘણી વાતો યાદ આવે છે. એક શક્તિ છે જેનો પ્રતાપ અખંડિત છે ને, જે સ્વતંત્રતાથી શોભાયમાન એવી આત્મામાં એક પ્રભુત્વ નામની શક્તિ છે. લગભગ 7-8 વ્યાખ્યાન થયા છે એના પ્રભુત્વ શક્તિ પર, જેનો પ્રતાપ અખંડિત છે. લાસ્ટ યર અષ્ટાનિકામાં હિંમતનગર હતું પ્રસંગ, તો શક્તિ લીધી હતી. આ પ્રભુત્વ યાદ આવ્યું અત્યારે. જેનો પ્રતાપ અખંડિત છે અને જે સ્વતંત્રતાથી શોભાયમાન છે એવી ભગવાન આત્મામાં પ્રભુતા નામની શક્તિ છે. બનારસી દાદીનો એક શ્લોક છે અને મને કોવિડ થયો ને એ વખતે, મને તે એડમિટ કર્યો હતો ને એ વખતે મારો શ્લોક બહુ ચાલ્યો હતો. તો એક ભાઈ મેસેજની અંદર ખાલી આ છંદ મોકલ્યો હતો, અને કાલે પણ અહીંના એક બહેન મળ્યા તો મને એ છંદ સંભળાવ્યો કે આ છંદ હું રોજ બોલું છું. બહુ સરસ છંદ છે, બહુ સરસ છે. મેં તો શુદ્ધ ચેતનમ અનંત ચિન મુદ્રાધારી પ્રભુતા હમારી એક રૂપતિ હું કાલ હે. શું કહ્યું છે જો તો ખરા. મેં તો શુદ્ધ ચેતન અનંત ચિન મુદ્રાધારી પ્રભુતા હમારી એક રૂપતિ હું કાલ હે. મારામાં પામરતા પ્રવેશ જ નથી. પામરતા તમારે જોવી હોય તો કદાચ પર્યાયમાં કોઈને હોય તો હોય, પણ મારા દ્રવ્ય સ્વભાવમાં તો ઠીક, પણ જગતમાં જેટલા પણ જીવો છે, નારકી ના હોય કે નિગોદ ના હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, ભવ્ય હોય કે અભવ્ય હોય, બધા જીવો દ્રવ્ય સ્વભાવથી જોવામાં આવે તો પ્રભુતાથી પરમેશ્વરથી ભરેલા છે. પ્રભુતા હમારી એક રૂપ, પ્રભુતા હમારી એટલે બધાની આવી ગઈ ને, મોટું હૃદય. મેં તો શુદ્ધ ચેતન અનંત ચિન મુદ્રાધારી પ્રભુતા હમારી એક રૂપતિ હું કાલ હે. બહારમાં પ્રભુતા જે છે ને તો પુણ્યની પ્રભુતા છે, અને એ જે છે એનો પ્રતાપ તો નિયમથી ખંડિત છે. પુણ્યનો ઉદય તો નિયમથી ખંડિત હોય છે. કહાં ગઈ ચક્રી જિન જીતા, મંગતરાજીની 12 ભાવના છે કે નહીં? છે કે નહીં? હા, કહાં ગઈ ચક્રી જિન જીતા ભરત ખંડ સારા, कहां गए वे राम रु लक्ष्मण जिन रावण माराम। कहां रुक्मिणी कहां कृष्ण रुक्मिणी सत भामा अरु संपति सगरी। कहां गए वे रंग महल अरु सुवरन की नगरी। गए राज तज पांडव वन को अग्नि लगी तन में। नहीं रहे वे लोभी कौरव जूझ मरे रन में। हवे सुन कैसे मोह नींद से उठ रे चेतन। मोह नींद से उठ रे चेतन। तारे आ थोड़ो पुण्य नो उदय होय अने तू एमा एकाकार थई गयो छे के नहीं बस प्राप्त पर्याय मां तन्मय थई गयो छे तो सावधान करे छे हमणा इक्वेशन बदलाई जसे वार नहीं लागे माटे चीती जा। समझाय छे कि नहीं। मोह नींद से उठ रे चेतन तुझे जगावन को। हो दयाल उपदेश करे गुरु बारे भावन को। आचार्य अनुयोग आत्मार्थी पात्र जीव होय ने तो अहींथी खाली हाथे पाछो ना जाए सम्यक तो लईने जाए। समझाय छे कि नहीं। रोज आपणे जिनालयमां आवीए छीए अने सम्यक तो लीधा वगर जीए छे दुखनी वात तो ए छे। आवीए छे सम्यक तो प्राप्त करवा माटे आवीए छीए અને એમને એમ ખાલી હાથે પાછા જઈએ છે બહુ દુઃખની વાત। અંદરમાં દુઃખ હર્ટ થાય દુઃખ થાય તો આનું દુઃખ થવું જોઈએ। સમજાય છે ને। મને બહુ દુઃખ થયું બહુ દુઃખ થયું તો હું ઘરેથી જેના માટે પ્રયોજન માટે સાંજી જરા અરંત આદિકથી પ્રયોજનની સિદ્ધિ હું આવ્યો છું ને વિતરાગ વિશેષ જ્ઞાન પ્રગટ કરવા માટે આવ્યો છું અને અહીંયાથી મારે ખાલી હાથે પાછા જવું પડે છે। કેમ આવું થાય છે કેમ આવું થાય છે। સાયકલ તો ચાર વખત છ વખત આઠ વખત ચલાવતા પડી ગયો ને પછી સાયકલ ચલાવતા શીખી ગયો। કાર ચલાવતા થોડા સમયમાં શીખી ગયો। મોબાઈલમાં નવા નવા વર્ઝન આવ્યા તો ધીરે ધીરે શીખી ગયો। પણ રોજ ભગવાનના દરબારમાંથી હું ભગવાન બનવાનું શીખવા માટે આવું છું પણ આખી જિંદગી પૂરી થવા આવી પણ હજુ સમ્યક તો ભગવાન બનવાનો પ્રારંભ થયો નથી। એવો તો હું ક્યાં ઢીલો પડું છું। મારો પુરુષાર્થ ક્યાં ઢીલો પડે છે કે હું ખાલી હાથે પાછો જઉં છું। આંખમાંથી આંસુ આવે છે અંદરમાં દર્દ થાય છે રડવું આવે છે। હા પૂજ્ય ગુરુદેવ શ્રી સતના વિયોગે ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા રડ્યા હતા ને અંદરમાં દર્દ। સોગાનીજી સાહેબે પણ લખ્યું કાં તો વિકલ્પ છૂટી જશે કાં તો દેહ છૂટી જશે અંદરમાં દર્દ એવું હતું ત્યારે આ કામ થાય છે। બાકી ભોગોમાં પણ રહેવું છે ને આ એ કરવું છે તો આ કોઈ પોપાબાઈનો રાજ નથી ભાઈ। કોઈ એવો રસ્તો બતાવો કેમ કે સમ્યક દ્રષ્ટિને પણ બધા ભોગ વિલાસ હોય છે ને અને મિથ્યા તેમાં અરે તને ખબર નથી સમ્યક દ્રષ્ટિ ભોગ વિલાસમાં છે જ નહીં। હા અમે ઘણી વાર કે ભરતેશ વૈભવ ભરતેશ વૈભવ ભરતેશ નો વૈભવ બતાવવામાં આવે ને ભરતેશ ને તો પૂછો વૈભવ એમનો કયો છે। સમજાય ભરતેશ નો વૈભવ છ ખંડના અધિપતિ 96,000 રાણીઓ 96 કરોડ પાયદળ આટલા હાથી આટલા ઘોડા ભરતેશ નો વૈભવ। ભરત ચક્રવર્તી ને તો પૂછો ભરત ચક્રવર્તી કહે છે આમાંનો એક પરમાણુ માત્રમાં તમને ખબર ના પડશે સમયસાની 38મી ગાથા વાંચી લો મારું બાયોડેટા તમારે જોવો હોય તો મારું આધાર કાર્ડ તો આ છે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે કઈ અન્ય તે મારું જરી એક પરમાણુ માત્ર મારો વૈભવ નથી। આ નવ નિધિ ને 14 રતન એની સાથે મારે કોઈ લેવા દેવા નથી। નાસ્તી સર્વોપી સંબંધ મારી નિધિ તો અનંત 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 ગુણોના નિધાન છે ને અનંત ગુણોના નિધાન છે એ મારી નિધિ છે અને આ ચૈતન્ય રત્નાકર અનંત ચૈતન્ય રત્નો છે એ મારા રત્ન છે એ છે। આ આ બહારની સંપત્તિ તો ધૂળ છે ધૂળ છે। ગુરુદેવ શ્રી બે દ્રષ્ટિ આપી હંમેશા કે એક ભગવાન આત્માને અંદરમાં દ્રવ્ય સ્વભાવને ભગવાન તરીકે જોવાની દ્રષ્ટિ આપી અને જગતના બધા બહારના પદાર્થોને ધૂળ તરીકે જોવાની દ્રષ્ટિ આપી। આ ઘડિયાળ છે ભાઈ 25,000 ની છે કે 2,000 ની અને પહેલા નંબરમાં ધૂળ તરીકે જોવો। આ ચશ્મા લાવે એના વાગે 1,000 રૂપિયા પહેલા નંબરમાં ધૂળ તરીકે જોવો। સમજાય છે કે નહીં। જુઓ તો ખરા તો અંદરમાં રાગ એક ઢીલો પડી જશે નહીં તો આને બતાવે કેવા લાગે છે કેવા લાગે કેવા લાગે કેવા લાગે છે શું કામ પાપ બાંધે છે ખ્યાલ આવે છે કે નહીં। તમારા સમાજમાં અહીંયા બધા અલગ અમારે એવું હોય તો ઘણી વાર કહીએ પણ ખરા ત્યાં આગળ પેલો દીકરીનો લગ્નનો વગેરેનો પ્રસંગ હોય ને તો પછી એના જે કપડા ને આ તે બધું જે એનું શોપિંગ કર્યું હોય ને તો એને જોવા માટેનો એક પ્રોગ્રામ રાખે કે બધાને સગા સંબંધીને જ બધું જે આપવાનું ને એના ડ્રેસ ને કપડા ને ઘડિયાળ ને પગના પહેરવાના પગરખા ને આ તે જેટલું બધું આપવાનું હોય ને એ બધું રાખે અને બધાને જોવા માટે બોલાવે। સમજાય ને હું એકલો નરકમાં શું કામ જોઉં તમે આવો બધા તમે આવો બધા સમજાય છે કે નહીં હું શું કામ જવું સમજાય છે કે નહીં। હા શું છે એન્ડ છે, શું બતાવે છે તું? હા, એક મોટું બોર્ડ મારી દો ને, મોટું બોર્ડ અંદર પ્રવેશ દ્વારમાં, અંદરમાં તમે જોવા જાઓ છો એ બધું ધૂળ છે બોર્ડ મારો. સમજો, આજુમાં ગુરુદેવસિંહનો ચિત્રપટ મૂકીને, ગુરુદેવસિંહનો ફોટો, આ બધું ધૂળ છે તમે જોવા જાઓ છો, મારો એક બોર્ડ. સમજે શું છે? આ ધ્યાન ને રૌદ્ર ધ્યાન કરે છે, ગેહોમાં ભાગ પાડે છે, ગેહોમાં ભાગ. પછી બહાર આવીને શું કરશે? જોઈને જાવશે ને, તમે અવધિ જ્ઞાન થાય તો ખબર પડે શું બોલે છે બધા. સમજાય છે કે નહીં? જોયું તમે આટલે? કેમ કે અહીંયા તો ગણતરી ઇન્ડિયામાં જ નથી ગમતું, શોપિંગ કરવા માટે બહાર જાય છે પાછા. સમજાય છે કે નહીં? ત્યાંથી લાવે. પણ તમે જોયું, મને તો પહેલેથી એમની ચોઈસ બિલકુલ ગમે જ નહીં. આ તમે સાવ બિલકુલ આ કેવું લઈને આવ્યા છે? હવે પેલા બિચારા લાખ રૂપિયાનું લાવે, તમે એક જ મિનિટમાં કહી દો કે આવું છે. સમજી ગયા ને મારો કહેવાનો ભાવ? એટલે એના કરતા, અને ના જવું પડે, તમે ના બોલાવો તો વધારે સારું, અને કદાચ જવું પડે તો, કાલે આપણા ઘરે વાત ને, સોગાની સાહેબનો મંત્ર, ઉપયોગ રહી ચક્ષુની જેમ જોડાઓ. સમજાય છે ને? હા, એની અંદર સાથે કોઈ લગાવ નથી. બસ કોઈ કોઈ એની અંદર તમારે રિવ્યુ કે કોઈ ઓપિનિયન આપવાની જરૂર છે નહીં. એક જવા ખાતર કદાચ જવું પડ્યું તો, બાકી અંદરમાં એની સાથે જોડાઓ નહીં. બસ આપણા મંત્રો લઈને જાઓ અંદરમાં, આ મંત્ર લઈને બસ, તો બિલકુલ બચી જશો. નહીં તો પછી આખી જિંદગી સુધી એ ચાલ્યા કરશે આ બધું. આમે ચોથી ગાથામાં સમયતા કામ ભોગ બંધનની કથાનો પરિચય તો છે ને. જુઓ શું કહે છે. આ વારંવાર અંદરમાં સ્પર્શ કરે છે, એના પર વાત આવી ને. મેં તો શુદ્ધ ચેતન અનંત ચિન્હ મુદ્રા ધારી, પ્રભુતા મારી એક રૂપતી હું કાલે. અંદરમાં મારી જે પ્રભુતા છે ક્યારેય ખંડિત થવા વાળી નથી, અને બહારમાં જે પુણ્યનો ઉદય છે નિયમથી ખંડિત થવા વાળો છે. નિયમથી ચાલી જશે એ બધું. સમજાય છે? તું એના ભરોસે રહ્યો તો સમજ, મર્યો તું, મર્યો તું આ. અને આત્માના ભરોસે રહ્યો તો ભગવાન બન્યો, બન્યો ને બન્યો. તું નક્કી કર, આત્માનો ભરોસો કરીશ તો ભગવાન બની, અને ભોગોનો ભરોસો કરીશ તો એકેન્દ્રિયમાં ચાલી જઈશ, ઘડીકમાં ચાલી જઈશ. એટલે કહે છે સમ્યક દ્રષ્ટિ જીવ અબુદ્ધિપૂર્વકના રાગને જીતવા માટે. અને તમને ખબર છે, અબુદ્ધિપૂર્વકના રાગમાં સમ્યક દ્રષ્ટિ જીવને આ ચક્રવર્તીના પુણ્ય, સૌધર્મ ઇન્દ્રના પુણ્ય, સર્વાસિદ્ધિના પુણ્ય, તીર્થંકર પ્રકૃતિના પુણ્ય, અબુદ્ધિપૂર્વકનો રાગ એને બંધાય છે. મિથ્યા દ્રષ્ટિને તો એવા ઊંચા પુણ્ય નથી બંધાતા. સમ્યક દ્રષ્ટિને આવા પુણ્ય બંધાય છે ને, ચક્રવર્તીનું પુણ્ય થોડું મિથ્યા દ્રષ્ટિને બંધાશે. તીર્થંકર પ્રકૃતિનું પુણ્ય, સૌધર્મ ઇન્દ્રનું પુણ્ય નહીં બંધાય. પણ એ બધા જે શુભભાવના ફળમાં એ પુણ્ય બંધાય છે ને, એ કહે છે શુભભાવ એનાથી જે કર્મનો બંધ થાય એ સત્તામાં પડેલું છે, ઉદયમાં આવે અને એનું ફળ આવે. સમ્યક દ્રષ્ટિ કહે છે આ બધું ભોગવ્યા વગર નિર્જરી જાઓ. એ અબુદ્ધિપૂર્વકના રાગને જીતવા માટે પણ ભગવાન આત્માને વારંવાર વારંવાર અંદરમાં ચૈતન્યની નોરવેલને સ્પર્શ કરે છે, અને રિઝલ્ટ અંદરથી આવતું પણ જાય છે, આવતું પણ જાય છે. અને સર્વોત્કૃષ્ટ ભાવે આત્માને જોઈને ભગવાન બની જાય છે. એમ છે ભાઈયા. હા, જુઓ નીચે વાંચીએ છે. બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો અર્થ આ પ્રમાણે છે. જે રાગાદી પરિણામ ઈચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે, અને જે રાગાદી પરિણામ ઈચ્છા વિના પર નિમિત્તની બળજોરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદી પરિણામ થાય છે તે બધાય કેવા છે? અબુદ્ધિપૂર્વક જ છે. સવિકલ્પ દશામાં થતા રાગાદી પરિણામો જ્ઞાનીની જાણમાં છે. સાંભળજો, જ્ઞાનીની જાણમાં છે તો પણ અબુદ્ધિપૂર્વક છે. જાણમાં છે તો પણ અબુદ્ધિપૂર્વક. કેમ કે અત્યારે આ અમૃતચંદ્ર આચાર્ય દેવનો અર્થ ચાલે છે. આ એમને જાણમાં છે છતાં પણ શું કહી દીધા? અબુદ્ધિપૂર્વક કહ્યા. એટલે આપણે એક જે આમ એક સામાન્ય આપણે સમજાય ને, જાણમાં પકડાય એ બુદ્ધિપૂર્વક, ને જ્ઞાનમાં ન પકડાય અબુદ્ધિપૂર્વક. એટલે ખુલાસો કર્યો છે, સવિકલ્પ દશામાં થતા રાગાદી પરિણામો જ્ઞાનીની જાણમાં છે તો પણ અબુદ્ધિપૂર્વક છે. જેમ પૂજ્ય ગુરુદેવશ્રી સભાની અંદર વ્યાખ્યાન કરવાનો ભાવ, વ્યાખ્યાન તેમના જ્ઞાનમાં છે કે નહીં, જણાય કે ના જણાય કે આ ગાથા ઉપર આ વ્યાખ્યાન કરવાનો રાગ, તો જ્ઞાનમાં જણ છતાં પણ અબુદ્ધિપૂર્વક નો જણાય છે, છતાં પણ અબુદ્ધિપૂર્વક નો. કેમ કે રાગનો રાગ નથી. એ રાગ થાય છે, રાગ કરવાનો રાગ ટળી ગયો છે. અંદરમાં સ્વશક્તિને સ્પર્શ કરવાની ભાવના છે, રાગને સ્પર્શ કરવાની ભાવના નીકળી ગઈ છે. હવે રાજમલજી સાહેબનો અર્થ ખાલી વાંચી લઈએ છે. જો રાજમલજીએ આ કળશની ટીકા કરતા બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો આ પ્રમાણે અર્થ લીધો છે. શું? કે જે રાગાદી પરિણામ મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમજ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વક છે. આમાં સમ્યક તો મિથ્યાત્વ નથી લગાવવાનું કશું. જેમ સમ સિમ્પલ અત્યારે બધા આપણે બધા જીનવાણી સાંભળવા માટે બેઠા છે ને, તો બધાને અત્યારે શુભ રાગ હશે કે અશુભ રાગ? કયો રાગ હશે? શુભ રાગ. તમને કેવી રીતે ખબર પડી સમીરભાઈ બધાને શુભ રાગ હશે? કેવી રીતે ખબર પડી શુભ રાગ? તમને જે તમને રાગ થાય છે તો તમને પકડાય છે ને કે મને આવું જીનવાણી સાંભળવાનો રાગ થઈ રહ્યો છે. તમને તો ખ્યાલ આવ્યો, તો જ્ઞાનમાં પકડાયું. સમજો, જ્ઞાનમાં પકડાયું. હવે પેલો ટ્રેક પર આવી ગયો, જાણપણો ને નહીં જાણપણો. તો જાણમાં આવે છે કે મને આવો રાગ આવ્યો. અને ક્યારેક નથી હતો કે સ્વાધ્યાયમાં બેઠા હોય તો ભગવાન આજે ખબર નહીં આવો ભાવ એકદમ ક્યાંથી આવી ગયો, આવો ભાવ ક્યાંથી આવી ગયો, ક્યાંક એવો ભાવ, આવો ભાવ ક્યાંથી આવ્યો? તો ખરાબ ભાવ આવે એ પણ આપણા જ્ઞાનમાં પકડાયો. પણ હવે અહીંયા બધા બેઠેલા છે, તમને તમારો ભાવ તો પકડાયો, પણ અહીંયા બધા બેઠેલા છે બધાનો ભાવ પણ શુભ ભાવ છે, કશાય મંદ છે, એ ભાવ પણ અનુમાન દ્વારા ખ્યાલમાં આવ્યો. અને તમે સમજો કે તમારી ઓફિસ પર કદાચ મારે આવવાનું થાય, અને પછી તમે કે બે મિનિટ, પાંચ મિનિટ, ચાલીસ મિનિટ, દસ જ મિનિટ ખાલી ઉભા રહું, હું ફ્રી થઈ જઉં જરા દસ મિનિટ, તો પછી મને તમને તરત જ ખ્યાલ આવે તમારો અત્યારે કયો ભાવ ચાલે છે, અશુભ ભાવ. ખ્યાલ આવે કે ના આવે? તો એ અનુમાનથી ભાવને પકડી શકાય છે, એ જાણપણામાં આવ્યો એ છે બુદ્ધિપૂર્વકનો. અને બીજો એક એવો ભાવ છે, વાંચીને પૂરું કરે છે, પછી આપણે ખોલીશું એને, જે આપણે એક સ્વાધ્યાય થશે પરમ દિવસે. જો તેમજ હા એ બુદ્ધિપૂર્વક, અને જે રાગા, અને જે રાગાદી પરિણામ ઇન્દ્રિય મનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે. આ પૂજ્ય ગુરુદેવશ્રી બહુ જ સરસ આના ખુલાસા કર્યા છે, અને એને આપણે સમયસાર વૈભવ જે 15મી વખતના પ્રવચન છે એનો આધાર પણ છે, અને બીજો પણ એકાદ આધાર છે, એના આધારે આપણે આને સમજીશું. બહુ સારી વાત છે, એટલે એ પ્રમાણે કરીશું બાકીની ચર્ચા.
હવે
શ્રી રોહિતભાઈ માલિયા એક વિદ્યા બા રચિત ગુરુદેવની હાજરીમાં ગાયેલી ભક્તિ લેશે. આપણે સૌ શાંતિથી સાંભળીએ.
જય જીનેન્દ્ર. આજે હું આપને ગુરુદેવના સમયમાં બનેલી એક ભક્તિ સંભળાવવાનો છું. આ ભક્તિ મારા માતુશ્રી વિદ્યાબેને બનાવેલી, અને શૈલેષભાઈ એ ગુરુદેવ અને બાંતાજીની હાજરીમાં વાંચન પછી એ લોકોની હાજરીમાં આ ભક્તિ ગવાની હતી. સ્ક્રીનમાં આ ભક્તિમાં એવી ભાવના ભાવી છે કે મારે અરિહંતોની દુનિયા જોવી છે અને એમાંથી શું શું ગ્રહણ કરવું છે એ આ ભક્તિમાં દર્શાવેલું છે. તો હું સૌને વિનંતી કરું કે જ્યારે મારે અરિહંતોની દુનિયા જોવી છે એમ ગાઈએ ત્યારે સૌ સાથે ગાશો, મજા આવશે. મારે અરિહંતોની દુનિયા જોવી છે,
મારે અરિહંતોની દુનિયા જોવી છે,
એને દિવ્ય ધ્વનિ મોજો માણવી છે,
એની દિવ્ય ધ્વનિ મોજો માણવી છે,
મારે અરિહંતોની દુનિયા જોવી છે,
ત્યાદવાદ સાર પૂર્ણ ધ્રુવ સ્વભાવ
ત્યાદવાદ સાર પૂર્ણ ધ્રુવ સ્વભાવ
સદા સુધરયો છે જ્ઞાયક ભાવ
સદા સુધરયો છે જ્ઞાયક ભાવ
એવા ન્યાયોનું મંથન કરવું છે
એવા ન્યાયોનું મંથન કરવું છે
મારે જન્મ સાર્થક કરવો છે
મારે જન્મ સાર્થક કરવો છે
મારે અરિહંતોની દુનિયા જોવી છે મારે અરિહંતોની દુનિયા જોવી છે લોકાલોકના દ્રષ્ટા સાક્ષીને જોઈ
લોકાલોકના દ્રષ્ટા સાક્ષીને જોઈ
અદ્ભુત આશ્ચર્ય જીન વૈભવ જોઈ
અદ્ભુત આશ્ચર્ય જીન વૈભવ જોઈ
એની જ્યોત થી જ્યોત પ્રગટાવવી છે
એની જ્યોત થી જ્યોત પ્રગટાવવી છે
નાયક ની ધૂન મચાવવી છે
નાયક ની ધૂન મચાવવી છે
મારે અરિહંતોની દુનિયા જોવી છે મારે અરિહંતોની દુનિયા જોવી છે આ વિશ્વની વિભૂતિ અરિહંત જ છે
આ વિશ્વની વિભૂતિ અરિહંત છે
વિતરાગ માર્ગના સાક્ષાત પ્રણેતા જ છે
વિતરાગ માર્ગના સાક્ષાત પ્રણેતા જ છે
એને અર્પય જય એકાગ્ર મારે થાવું છે
એને
મારે જન્મ સાર્થક કરવો છે
મારે જન્મ સાર્થક કરવો છે
મારે અરિહંતોની દુનિયા જોવી છે
મારે અરિહંતોની દુનિયા જોવી છે
મુનિ ગણધરો સાધકોની ઉત્તમ ચર્ચા
મુનિ ગણધરો સાધકોની ઉત્તમ ચર્ચા
વૈરાગ્ય મુદ્રાને વૈરાગ્ય પામવા
વૈરાગ્ય મુદ્રાને વૈરાગ્ય પામવા
એની ભક્તિની મોજો માણવી છે
એની ભક્તિ
મારે જ્ઞાન ની ધારા પામવી છે
મારે જ્ઞાન ની ધારા પામવી છે
મારે અરિહંતોની દુનિયા જોવી છે મારે અરિહંતોની દુનિયા જોવી છે મુનિ ગણધરો ને સાધક સંતો
મુનિ ગણધરો ને સાધક સંતો
ઇન્દ્રદેવો ની વચ્ચે સોહે ભગવંતો
ઇન્દ્રદેવો ની વચ્ચે સોહે ભગવંતો
કલ્પ વૃક્ષો ના પુષ્પે પૂજા કરવી છે
કલ્પ વૃક્ષ કરવી છે
ધ્યાન થી અનુભવ અમૃત પીવું છે
ધ્યાન થી અનુભવ અમૃત પીવું છે
મારે અરિહંતોની દુનિયા જોવી છે મારે અરિહંતોની દુનિયા જોવી છે
એના ધ્યાન ધ્યેયની અનુભવ દશા,
એના ધ્યાન ધ્યેયની અનુભવ દશા,
તેના જેવો હું છું નિશ્ચય ત્રિકળ ધારા,
એના જેવો હું છું નિશ્ચય ત્રિકળ ધારા,
આરાધનાથી મુક્તિ વરવી છે, મારે જન્મ સાર્થક કરવો છે,
મારે જન્મ સાર્થક કરવો છે,
મારે અરિહંતોની દુનિયા જોવી છે, મારે અરિહંતોની દુનિયા જોવી છે.
જય જીનેન્દ્ર બધાને. આજે એક મારે વિકલ્પ આવ્યો હતો કે સમૂહમાં જયારે હોય ત્યારે મુમુક્ષુને વાત કરવી, અને મારો વિકલ્પ છે એટલે મારે વાત કરવી એવું નથી, પણ એ વિકલ્પમાં એવું હતું કે કદાચ એ વિકલ્પને કારણે મુમુક્ષુને ધાર્મિક લાભનું કારણ બને એવો એક વિચાર હતો, એટલે મારે આપને રજૂ કરવો હતો. હવે એ વિકલ્પને રજૂ કરવાની એક પૂર્વ ભૂમિકા તરીકે હું અત્યારે બેઠેલા બધા મુમુક્ષુ વિશે કંઈક સચ્ચાઈ કહેવા માગું છું. એમાં એમ છે કે આપણે રોજ સવારે આપણે ગુરુદેવના વાંચનમાં આપણા અનંતને ધૂપકારી પરમ પૂજ્ય કાન ગુરુદેવનું અજોડ વાંચન અને ધર્મધોધનો ધોર સાંભળવા રોજ આપણે આવીએ છીએ. હવે એમાં અત્યારે આમ જોવા જઈએ તો અત્યારે જે બેઠા છે એ લોકો બધા જ લગભગ રોજ આવે છે, એટલે રેગ્યુલરલી આવે છે. હવે આ રેગ્યુલર આવે છે એનું કારણ જો આપણે તમારા વખાણ માટે નથી કહેતો, પણ એનું કારણ ખરું એ છે કે રુચિ છે. તો રુચિ તો આપણામાં છે. હવે મારે એનાથી પણ જરા આગળ જવું છે અને તમારા વિશે એટલે આપણા બધા વિશે કહેવું છે. હવે રુચિ તો છે, પણ હવે આપણે એમ સમજો કે ગુરુદેવનું વાંચન ચાલે છે અને મારા જેવાની ઈચ્છા થાય કે જોઈએ કે બધાના ભાવો કેવા છે, તો હું એક નજર કરું તો એક જ વસ્તુ જણાય કે બધા એકાગ્રતાથી જોઈ છે અને દરેકના ભાવો એમ દેખાડે છે કે જાણે હું ગુરુદેવે જે કહે છે એ બધું કેમ જલ્દી ગ્રહણ કરું. હવે આ ગ્રહણ કરવાનું જે ભાવના જે દેખાય છે આપણા, આપણે નસીબદાર છીએ કે આપણા ભાવનાવાળા મુમુક્ષુ આપણા મંડળમાં છે. અને આજે આપણે ભાવના દેખાય છે એનો અર્થ શું છે કે આપણામાં એટલે બધા અત્યારે જે હાજર છે એ બધામાં એક આત્માર્થીપણુંનો જન્મ થઈ ગયો છે. આ આત્માર્થીપણું કાંઈ એમને બેઠું નથી રહેતું. આત્માર્થીપણું એકવાર આવી જાય એટલે એ પોતાની મેળે એ કેમ વૃદ્ધિ પામે એવા એના ઝંખના થતી હોય છે. હવે આ જે ઝંખના થાય છે એ હવે પછી એ મારો જે વિચાર વિકલ્પ હતો એ હવે હું આ ઝંખના કેમ વધે એ મારો વિકલ્પ હતો એના વિશે જરા કહીશ. હવે આ ઝંખના જે વધી છે એ હવે હું એમ કહીશ કે સમજો કે કોઈ વાંચન હોય 45 મિનિટ કે 60 મિનિટનું વાંચન હોય, એમાં જો એ વાંચનમાં થોડા ગાથાઓ અને એના ટૂંકમાં એના અર્થો આવરી લેવામાં આવતા હોય અને તેમજ અમુક ધર્મની પરિભાષાઓ અમુક આવરી લેવામાં આવતી હોય, તેમજ એમાં એમ પણ આવરી લેવામાં આવતું હોય કે ભાઈ તારે ધર્મ કરવો છે તો આ રીતે તું જઈશ તો તને ધર્મ થશે, તે ઉપરાંત આપણે નોર્મલ સાદા જીવનમાં આપણે રોજ કંઈ પણ ભૂલ કરતા હોય, ધાર્મિક ભૂલો કરતા હોય, એ ધાર્મિક ભૂલો બતાવીને એ ન થાય એના માટે તારે શું કરવું એ બતાવતા હોય વાંચનમાં, અને તે ઉપરાંત થોડી ભક્તિઓ આવતી હોય, તે ઉપરાંત આપણે જે કાંઈ પણ ભૂલ કરીએ છીએ એ ભગવાન પાસે ક્ષમા માગીએ તો આપણું મન પણ હલકું થાય અને આપણે બીજી વાર ભૂલ ન કરીએ, એવું બધું પણ આવરી લેવામાં આવતું હોય. આવું વાંચન જો 45-60 મિનિટનું હોય તો તમે જ મને કહો કે આપણે એકાગ્રતાથી જો સાંભળીએ તો આપણે આત્માથી પણ ઉજે કે નહીં? બધાનો જવાબ એ જ આવશે કે આટલું બધું હોય તો આત્માથી પણ આપણું ઉજી શકે. તો બહુ આનંદની વાત છે કે આવું આત્માથી પણ વધારવા માટે આપણા મંડળે એવું આયોજન કર્યું છે કે કેમ તમારું આત્માથી પણ વધે. અને આ આયોજન છે એ બીજું કાંઈ નથી પણ પ્રતિક્રમણ. હવે જેને આત્માથી પણ વધારવાની ઝંખના છે અથવા તો આ ઈચ્છા છે એ આ પ્રતિક્રમણ જે આયોજન થયું છે આપણે ત્યાં 8મ અને 14મમાં કાયમ પ્રતિક્રમણ થાય છે. તો આ પ્રતિક્રમણમાં જે આવે તો આ જે મંડળે ભાવના રાખી છે કે ભાઈ આત્માથી પણ વધારવા માટે છે, તો આ ધ્યાનમાં લઈ અને સૌ આ પ્રતિક્રમણમાં આવે એવી ભાવના રાખીએ છીએ. અને હા, એક છે કે મહિનામાં 4 પ્રતિક્રમણ હોય તો 4માં આવી શકે એવું કદાચ અહીંયાની અત્યારે કોઈને સગવડ ન હોય, તો એટલી જ નક્કી કરે કે મારે આધ્યાત્મ મારું વધારવું છે ધ્યાન, તો મારે એટલી જ 2 પ્રતિક્રમણમાં હું આવું, કોઈ બી પહેલું બીજું ત્રીજું એ કોઈ પણ 2 પ્રતિક્રમણમાં આવું એવી અત્યારે બધા વિચાર કરીને અહીંયાથી ઉઠે એવી ભાવના સાથે આ મેં તમને રિક્વેસ્ટ કરી.
સિમંદર આદિ અજિત વીર પરંતુ શ્રી હરમાનજીન્દ્ર ભગવાન નો અખંડ સાધના નો પ્રતિક બાહુબલી મુનિ રાજ નો દિવ્ય દેની સાર્વભૂત સમય સારાદી જીનવાણી માત નો કુંકુનાચાર્ય દેવાદિ સર્વ મુનીશ્વર ભગવાન નો અમ ભક્તો ના તારણહાર કાહન ગુરુદેવ નો પ્રસમૂર્તિ ભગવતી માત નો પરમ પૂજ્ય કૃપાળુ દેવાદિ સર્વ જ્ઞાની ધર્માત્માઓ નો પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો.
આપણે અષ્ટાનિકા ના નિમિત્તે જે પૂજા લખાવીએ છે તો એનું લિસ્ટ આઈકે અંકલે લાસ્ટ યર નું લિસ્ટ મોકલાવ્યું છે આપણને ગ્રુપ પર. જેને એમાં સુધારા વધારા કરવા હોય આઈકે અંકલ ને ફોન કરીને પ્લીઝ જણાવજો. હે જનવાણી ભારતી તો હિ જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જીનવાણી માત નો જય હો.